સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 208, પ્રસારણ તારીખ 24 ફેબ્રુઆરી 2011. ફરી પાછો શિયાળો અને ચોખ્ખું વાતાવરણ થતા હાશકારો અનુભવી રહેલા અમારા વહાલા ખેડૂત મિત્રોને આજે દિલુભા અને રૂપાવાની સાથે નમસ્કાર.
ઉમાવન થોડાક દિવસ તો હિંમત થયો તો કે ખલાસ, હવે જીરું તો ઠીક, ઘઉં ને રાયડામાં હાથ ધોઈ નાખવાના આવશે.
એ દિલુભા, ઉપર વાળા ને હંધી એ ખબર છે હો કે કાળી મહેનત કરનારા ખેડૂ ને ઈમ હાવ રાતે પાણી એ ન રોપરાવાય. અને આ ઉમા ને ડીએસસી માંથી પરેશભાઈ તો કેતા હતા કે ફિકર કરશો માં, ઈ ઝાકળ ને માવઠા ના સાટા બે ચાર દી છે.
પણ ઈ બે ચાર દી માં તો ભગવાન ભાળી ગયા તા, એમાં પાછા ઘણા ઉતાવળિયા ખેડૂ હતો, ઉનાળુ માંડવી ને બાજરી એ વાવી દીધા હતા, એટલે ચિંતા પાછી બમણી થઈ ગઈ.
પણ દિલુભા, ડીએસસી માંથી તો સૌને એક જ સલાહ અપાતી હતી કે હજી ઉતાવળ કરશો નહીં. આ વખતે ઠંડીના દિવસો જેમ વધારે છે એમ ગરમીના ઉનાળાના દિવસો પણ વધારે છે જ. સાચું, એટલે ઠંડી ઘટવા માંડે પછી જ ઉનાળુ પાકોની વાવણી કરજો. હવે આટલું બધું કહેવા છતાં આપણે ઉતાવળ કરીએ તો એમાં દોષ કોનો ગણવો?
અને જયારે મેં ટેલિફોન કર્યો ને ત્યારે પરેશભાઈ એ કીધું તું જ કે 24મી તારીખ થી ઉનાળુ પાક ની જ વાત કરવાના છે, પછી હું કામ ઉતાવળ કરવી જ જોઈએ? હે,
તો કઈ વાંધો નહીં, ડીએસસી ના અવાજ ઓટલામાં પૂછીને પગલું ભરનારા હજારો ખેડૂતો છે. આજ ઉનાળુ બાજરીની વૈજ્ઞાનિક ખેતીથી કરો શ્રી ગણેશ, એટલે હું ને ખેડૂત ભાઈઓ બહેનો માંડે લખવા.
હા દીદુભા, સૌ પહેલી આવે જમીનની તૈયારીની વાત.
ઉમા, ઈમાં તો મારા જેવાને મોઢે થઈ ગયું છે હો કે ઉનાળુ બાજરી હાટું 1-2 હળની ઊંડી ખેડ કર્યા પછી 2-3 વાર દાંતી રાપ ફેરવી ને જમીન હમથળ કરવી પડે.
બરાબર.
અને એકરે 8-10 ગાડા ગળત્યું દેશી ખાતર ચાહે ચાહે ભરવું પડે.
હા,
અને સાથે પાયાના ખાતર તરીકે 40-45 કિલોગ્રામ નાઇટ્રોજન અને 20-22 કિલોગ્રામ ફોસ્ફરસ મળે એટલું રાસાયણિક ખાતર આપવું પડે.
એટલે એમ કહો ને કે એકરે 50 કિલો ડીએપી અને 30-32 કિલો યુરિયા આપવાના.
હા, ચાસમાં 3-4 ઇંચ ઊંડે આપી દેવાના અને 15મી માર્ચ સુધીમાં વાવેતર કરી દેવાનું.
એટલે આ ભાઈ પણ બિયારણનું શું? હે, ઈ તો બરોબરની ગરમી ખમી હકે એવું જ લાવવું પડે ને.
તો એમાં શું, હવે ખાસ ઉનાળુ ખેતી માટેની જ ગુજરાત હાઇબ્રિડ બાજરી, એટલે કે ટૂંકમાં GHB 526, GHB 558 અને GHB 538 જેવી જાતો વિકસાવાયેલી છે. આપણે જરૂર પ્રમાણે બિયારણ પસંદ કરીને વાવી દેવાનું.
પણ આ 3 માંથી કઈ જાત પસંદ કરવાની?
સાંભળો, ઉનાળામાં પાણી લાંબુ ચાલે એમ ના હોય અને પાછળથી એ જ જમીનનો ઉપયોગ ચોમાસું પાક માટે કરવાનો હોય તો 9-10 અઠવાડિયામાં જ, એટલે કે 68-73 દિવસે પાકતી જાત GHB 538 જ પસંદ કરવાની.
GHB 538.
હા, પણ ભાઈ આ એનાથી તો ઉપજ ઘટતી હશે ને?
હા રૂપાબા, ચારાનું ઉત્પાદન GHB 558 કરતા 10-12% ઓછું મળે.
હા,
પણ સામે 15 દિવસ અને 2 પિયતે બચી જાય છે ને.
હા બરાબર,
કારણ કે 558 નો ચારો એકરે 3800-4000 કિલોગ્રામ મળે છે.
બરાબર.
જયારે 538 દાણા તો લગભગ સરખા જ હોય, એકરે 2000-2100 કિલોગ્રામ ઉતરે, પણ સૂકો ચારો એટલે કે દાંડર 3200-3400 કિલોગ્રામ જેટલો ઉતરે છે. અને GHB 526 પસંદ કરીએ તો એ 75-80 દિવસે પાકી જાય છે. હા, ખૂબ સ્વાદિષ્ટ રોટલા માટે 1800-1900 કિલોગ્રામ દાણા અને 3400-3600 કિલોગ્રામ સૂકું દાંડર મળે છે.
હા, ટૂંકમાં 2 મહિનો અડધો વીતે ત્યાં સુધીમાં બાજરો ઘરમાં આવી જાય છે.
હા, વહેલી પાકતી જાત વાવીએ ને તો નકર 2 મહિનો પૂરો થઈ જાય, પછી વાહે ચોમાહું વાવેતરની તૈયારી કરે. કરવાનો સમય ઓછો રે.
હારું પબા, ખેતીમાં પણ ધારી ઉપજ અને ધાર્યો પાક લઈ શકીએ છીએ જો આપણે વાવણી વખત થી જ પૂરતી કાળજી રાખીએ તો.
પણ ઉમાબન, બાજરીમાં ઈ સિવાય બીજી કોઈ કાળજી લેવી પડે ખરી?
હા લે લે, ઈ તો મને ખબર છે.
જો
આ જમીન જો હાજી નરવી હોય તો એ કરે 1.5 કિલો જ બિયારણ વાવવાનું, અને 2 છોડ વચમાં 4-5 ઇંચ અને 2 ચાહ વચમાં ઓછામાં ઓછું 1.5 ફૂટનું અંતર રાખવાનું, એટલે રાખવાનું જ, નહીં વધારે કે નહીં ઓછું, વળી 1.5-2 ઇંચથી ઊંડું જરાય નહીં.
હા, નહીતર બાજરીના દાણા હોય ઝીણા, એટલે ઉગી જ નહીં શકે.
સાચી વાત.
પણ તોય ખાલા રહી જ જવાના, એમાં કઈ હાથથી દાણા થોડા જ વવાય છે.
દિલુભા, એ માટે એક અલગ ક્યારામાં દાણા પહેલાથી જ વાવી રાખવાના અને 20-25 દિવસે ફેર રોપણી કરી દેવાની. વળી ફેર રોપણી પહેલા 15 લિટર પાણીમાં એઝોસ્પાઇરિલમ કલ્ચરના 4 પેકેટ નાખી તૈયાર કરેલા દ્રાવણમાં રોપાના મૂળને 15-20 મિનિટ બોળી રાખ્યા પછી જ રોપવાના, અને બીજા દિવસે પિયત આપીને એકરે 16 કિલોગ્રામ નાઇટ્રોજન આપવાનો, એટલે એક પણ ખાલું નહીં રહે અને નિંદણ થવા જ નહીં દેવાનું.
ઉમાબન, સાચું કહું, આ બધું જોતા ખેતીમાં જોખમ ઓછું તો નથી જો?
એ દિલુભા, ઈ જોખમ માંથી પાર ઉતરે ને અને નવા નવા અખતરા કરે, એનું નામ જ હાચો
ખેડૂત.
સાચું રૂપાબા. હવે તો DSC સજ્જતા સંઘ અને એની સાથી સંસ્થાઓની પ્રેરણા અને માર્ગદર્શનથી કેટલાય ખેડૂત મિત્રો સફળ ખેતી કરી રહ્યા છે. આવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધારઈ ગામના શ્રી સામતભાઈ પોપટભાઈ જાડા.
હા, એમ કહો ને કે સામતભાઈ એ ચાત્ર્યો છે.
ખેડૂત મિત્રો, સામતભાઈ તલ અને મગફળી સુદ્ધામાં મિશ્ર પાક લે છે. કયા કયા પાકની સજીવ ખેતી કરે છે અને કેવી રીતે ખેતી કરે છે એ આપણે એમની પાસેથી સાંભળીએ.
મગફળી, તલ, જીરું, ઘઉં, કપાસ. ફરક એટલો કર્યો છે મેં કે જીરાના વાવણી વખતે જયારે વાવેતર કરવાનું હોય ને, એ જમીન ઉનાળામાં સૂકી આમ તપેલી હોય, પછી જયારે વાવણી વાવવાની હોય ત્યારે બહુ ઊંડી ખીડનો, અને પછી એમાં કેરા નથી બાંધતો પણ જે બાજુ ઢાળ હોય ને એ બાજુ ધોરિયા કરી હોય, અને એમાં જીરું છાંટી દઉં અને ત્યાર પછી રાપ આંકી નાખું એટલે જીરું દટાઈ જાય. આછી જે પાતળી રાપ હોય ને એવી આંકી નાખું, અને વધારે જો ઢેફા ને એવું હોય તો પછી કઈ થરડું ઢળી નાખે એવું પણ કહે તોય હાલે. ઊંડા મોટા ઢેફા હોય ને રાપ આંકી તો જીરું ઊંડું જતું રહે. અને આનાથી શું થાય કે જો કેરા બાંધેલા હોય ને તો નીચેના ભાગમાં પાણી ભરાય જીરામાં, અને કેરા બાંધતી વખતે પાળીઓ બાંધી એટલે જે ઉપરની જે સારી જમીન હોય એ પાળી ઉપર ચડી જાય, અને આમાંથી આમાં હું ધોરિયા નાખીને વાવીએ તો જે જમીન સારી હોય એ હમણાં ત્યાં ત્યાં રહે, પાણી ભરાય નહીં. આ નાકા પાડે જાય નીકમાં, પાછું વળી આ જેટલે પાણી ગયું એટલે આગળ નાખવું પડે એ રીતે, એટલે પાણી ક્યાંય ભરાય નહીં. જ્યાં પાણી ભરાય ને ત્યાં સુકારાની શરૂઆત થાય આવું મેં અનુભવ્યું છે. એટલે પાણી જેટલું ઓછું ભરે, અને ખાસ કરીને થોડુંક જયારે એને વરિયાળ વ્યવસ્થા હોય ત્યારે પાણી આપવું હોય ત્યારે તો બહુ ધ્યાન રાખવું પડે, કે કોરું રહી જાય તો વાંધો નહીં, પછી પાણી તો ક્યાંય બિલકુલ ભરાવું જ નથી.
પણ હામતભાઈએ ખેતીમાં નવો અખતરો શું કર્યો છે?
નવો પ્રયોગ પાકમાં માત્ર ને માત્ર દેશી ખાતર નાખવાનો, અને રોગ કે જીવાત આવે તો સલ્ફર એટલે કે ગંધક તથા લીંબોળીના તેલ જેવા કુદરતી જંતુનાશક નાખવાનો. સાંભળો એમણે શું કહ્યું છે.
એકલું છે ને, ફૂગ માટેનું સલ્ફર વાપરીએ છીએ, અને થ્રિપ્સ હોય ને તો એમાં બિવેરિયા પાવડર અને લીંબોળીનું તેલ, બસ બાકીનું અમને ભલામણ નથી. એટલે હું ઓર્ગેનિક ખેતી કરું છું, બીજું કેમિકલ તો નથી અપાતું, એટલે પણ મને કઈ તકલીફ નથી પડતી. સલ્ફર બહુ વધારે આપતો એવું નથી, પણ જયારે પાંદ હોય, પાંદમાં જયારે ફૂગ દેખાવા માંડે, એમ થાય કે કોઈ પાંદડામાં ફૂગ દેખાય એટલે સલ્ફર આપી દઉં, અને જ્યાં સુધી જરૂર ન પડે ત્યાં સુધી નથી આપતું. એક કેરક એકાદ વખત માં પણ જીરું પાકી જાય, મોટા ભાગે 1 કે 2 વખત છાંટું, બીજું કઈ એક ખાતર હજી હું નથી આપતો. ઉનાળામાં સાણિયું ખાતર ભરી દેવાનું, પછી એક વખત ખાતર નથી આપતો, એટલે જીરામાં સલ્ફર વાપરું છું.
પણ પછી રોગ કે જીવાત આવે જ નહીં એવું થોડું જ બને?
બની રહ્યું છે દિલુભા, સાંભળો.
મને રોગ નથી આવતો મગફળી માં તો બરાબર. મકાઈ નો એટલા માટે મિશ્ર પાક કરું છું કે રોગ આવે જયારે એને મોલો કી અવસ્થા આવે કે ડાળિયા મકાઈ માં તેલ આવી એટલા બધા ડાળિયા અને ડાળિયાની ઓળો જયારે મોલો આવતી એટલી બધી અસંખ્ય આવે કે એક સોળ ઉપર ચાર પાંચ હોય. પાંચ સાત દિવસમાં કે ચાર પાંચ દિવસમાં મળો તો રવા જ ન દે બધો ખાઈ જાય. હા હું ચાર પાંચ વર્ષથી હું આવું જાતે અનુભવું છું. બીજા બધા દવાઓ છાંટતા હોય ને એના કરતા મારા ખેતરમાં જલ્દી કંટ્રોલ થઈ જાય છે. મોલો મસી ને આવે છે.
ઉમા હજી મનમાં એક શંકા જાય છે કે આ દવાઈઓ નો અને વિલાયતી ખાતર નો ખર્ચો બચે ઈ બરાબર, પણ એનાથી ઉપજ ને ફટકો ન પડે?
એ પણ સામતભાઈ પાસેથી સાંભળીએ.
દેશી ખાતર સિવાય કઈ કરતો જ નથી. પણ કપાસ વાવું ને તો કપાસમાં લીંબોળીનું તેલ અને બીવેરિયા અને આ બધું આપું છું, યુરિયા પાવડર છાંટું છું. પણ બીજા બધા ઘઉંમાં ને એમાં તો કઈ કોઈ જાતનું, એટલું છાણિયા ખાતર થી ઘઉં છે ને બીજા રોડમાં બીજાના ઘઉં કરતા મારા ઘઉં સારા થાય. એ લોકો વીઘે એક એક છેલ્લી ખાતર ની નાખે છે ને તો મારા ઘઉં જેવા ઘઉં નથી, એટલા બધા સરસ ઘઉં. આ વર્ષે મેં સિંગનું તેલ છે ને એ 1775 રૂપિયાનું એક ડબ્બો વેચ્યું અને જીરું જયારે ગયા વર્ષે જીરાના ભાવ 2000 હતો મારું જીરું 3000 નું વેચાણ અને ઘઉં ગયા વર્ષે 300 થી 325 જેવા ભાવ હતા, મારા ઘઉં ના 480 રૂપિયાના બધા ભાવ, 2000 ભાવ બધામાં સારા જ મળે છે.
વાહ હમદભાઈ વાહ, બાકી તમે તો ખેતીમાં હાચો હાજ રંગ લાવી દીધો છો. હંધાય ખેડૂત ને કઈક હવે સંદેશો આપો હો હામદભાઈ.
હા દિલુભા, એ પણ એમણે આપેલો છે, ચાલો સાંભળીએ.
ખરવાળે જો રાસાયણિક ખાતરો ના ભાવ વધતા જાય, જંતુનાશક દવાઓ મોંઘી થતી જાય છે અને એના કરતા એ વિશેષ એ છે કે આપણા આરોગ્ય બગડતા જાય છે, તો આપણા આરોગ્ય માટે સજીવ ખેતી એ શ્રેષ્ઠ ઉપાય છે.
તમને અમારા વતી લાખ લાખ ધન્યવાદ છે. હું તો કઉ છું કે ગામે ગામ આવા ખેડૂત પાકે અને આખા રાજની ખેતી સુધરે.
પણ રૂપાબાઈ ક્યારે બનશે? જયારે અંધાય ખેડૂત ડીએસસી નું કીધું માનશે અને ઈનો ખેતીમાં અમલ કરશે.
પણ ઈ હાટું તો 4 વર્ષથી જે કહેવાય છે ઈ લખી રાખવું પડે કે રેકોર્ડ કરી રાખવું પડે.
હા રૂપાબા, એની ખાતરી કરવા તો આપણે દર અઠવાડિયે ઇનામી સવાલ પૂછીએ છીએ અને સાચો જવાબ આપનારા બે મિત્રોને ઇનામ આપીએ છીએ.
સાચી વાત.
હા તો પછી આજે પૂછી નાખો સવાલ અને જાહેર કરી નાખો ઇનામ જીતનારા બે જણાના નામ.
એ પણ તૈયાર જ છે. લો દિલભા સવાલ પૂછો.
હા તો ભાઈઓ અને બહેનો, આજની 208મી કડીનો ઇનામી સવાલ એ છે કે ઉનાળુ પાકમાં વહેલી પાકતી બાજરીની જાત કઈ છે?
સવાલ બરાબર લખી લીધો ને, ફરી બોલું છું. ઉનાળુ બાજરીની જલ્દી પાકતી જાત કઈ છે?
એ હંતાય જોડવા માંડો, અવાજ ઓટલાનો નંબર છે 2980 30 14 20 મીંડુ અને રેકોર્ડ કરાવી દો તમારા જ અવાજમાં તમારો જવાબ.
એટલે 205મા કાર્યક્રમમાં સાચો જવાબ આપીને ઇનામ મેળવનારા આ બે મિત્રોની જેમ તમારું નામ પણ જાહેર થાય.
હા
એમાં બીજું ઇનામ જીતે છે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના ખાંડલાના જોગલ જગદીશભાઈ.
અને પહેલા વિજેતા છે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગામ ખાંડેકના કરમશીભાઈ માળી. અભિનંદન
મિત્રો. તમારા બંનેની સાથે પોતાની ખેતી સુધારવા સતત જાગૃત રહેનારા તમામ મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ખેતીને લગતી કશીએ મૂંઝવણ હોય તો અવાજ ઓટલાનો ઉપયોગ કરજો કે પત્ર લખજો.
સરનામું તો હવે ગમે ને પૂછો આવડે જાવડે. સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. ડીએસસી સરકારી ટ્યુબવેલ પાસે બોપલ અમદાવાદ 58.
હા મિત્રો, સાંજે ક્રિકેટ મેચ હોય તો શુક્રવારે સવારે 9:30 વાગે ખૂબ ઉપયોગી માહિતી મેળવવા સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળતા રહેજો. અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા પ્રસારિત આ કાર્યક્રમ સાર્થક નીવડશે.
એટલે આળસ છોડીને કામ કરતા રહેજો અને શરીર હાથ ધરજો હો, એટલી ભલામણ હંગાત કહી દઈ.
નમસ્તે આવજો.